नमो वित्रागाय सर्वज्ञ श्री दादा भगवान ज्ञानी पुरुषनी आप्तवाणी आप्त पुरुषना वचन बढ़ो निज दोष दर्शन थी निर्दोष 1995 फर्स्ट एडिशन टेप नंबर 4 साइड नंबर 2 पेज 100 परिवार दादा एक केवी रीतनी कोणी કેવી રીતના કરી નાખો કોણી લાગણી તો દાદા શું કે એટલે જેવા દેખાય એવું અમે માનીએ નહીં પછી શું એ તો સારા જ છે શું કહ્યું દાદા એટલે પછી વ્યવહારમાં તમે પછી શું કરો તો દાદા કે નિર્દોષ જ છે ને મેં તો વ્યવહાર નિર્દોષ જ જોયેલું છે દોષિત કેમ દેખાય છે માટે દેર આર કોઝિસ નિર્દોષ જ જોયેલું છે બધું બુદ્ધિથી દોષિત જગત છે બુદ્ધિથી દોષિત છે જગત અને જ્ઞાનથી જગત નિર્દોષ છે તને હસબન્ડ નિર્દોષ નથી દેખાતા હા દેખાય છે ને દાદા ત્યાર પછી હવે પછી ભૂલ કાઢીએ એનો શું અર્થ છે આ આ ભૂલ તો ફક્ત આ પૂતળું પેલા પૂતળાની ભૂલો કાઢતું હોય તે આપણે જોયા કરવાનું તે આ પ્રકૃતિ નિહાળવાની તે નિહાળી લેવાની ત્યાં સુધી ઉપરી મહિલા ભગવાન આમાં સર્વજ્ઞ શ્રી શું કહે છે આગળ પેજ 101માં આમાં બીજા કોઈનું છે જ નહીં ત્યાં આપણી જ ભૂલોનું ફળ આપણે ભોગવવાનું માલિકી આપણી ઉપરી એ કોઈ નહીં મહીં બેઠા છે તે ભગવાન જ આપણા ઉપરી એ શુદ્ધાત્મા એ ભગવાન ફાઇલ વગરના શુદ્ધાત્મા એ ભગવાન કહેવાય અને ફાઇલવાળા શુદ્ધાત્મા શુદ્ધાત્મા કહેવાય જુઓ ને તમને ફાઇલો છે ને નિરાતે સમજી ગયા ને તરત કે ફાઇલવાળા શુદ્ધાત્મા એ શુદ્ધ આત્મા કહેવાય ફાઇલ વગરના શુદ્ધાત્મા એ ભગવાન કહેવાય દાદા તમારી સ્થિતિ પામવી છે અમને દાદા બધી ફાઇલો હોય તો એ અડે નહીં એવું કંઈ કરી આપો ને દાદા દાદા કે એટલે હવે ફાઇલ સુધી આવ્યા છે હવે ફાઇલનો ઉકેલ લાવી નાખવાનો બસ એટલે પતી ગયું બધું કામ પતી જાય છે નથી હિમાલયમાં તપ કરવા પડ્યા કે નથી ઉપવાસ કરવા પડ્યા હિમાલયમાં તો તપ અનંત અવતાર સુધી કરે તોય કશું વળે નહીં ઊંધે રસ્તે તો સહેજ જ ઊંધો રસ્તો હોય પણ તે રસ્તે ગયા તો મૂળ જગ્યા ના આવે કરોડ વર્ષ ફર્યા તો એ ના આવે નેક્સ્ટ હેડિંગ ભિન્નતા એ બંનેના જાણપણામાં દાદા પ્રકૃતિના ગુણ દોષ જે જુએ છે તે જોનારો કોણ છે પ્રશ્ન કરતા પૂછે છે પ્રકૃતિના જે ગુણ દોષ છે એ જે જુએ છે પ્રકૃતિના ગુણદોષ જે જુએ છે તે જોનારો કોણ છે દાદાશ્રી એ જ પ્રકૃતિ છે પ્રકૃતિનો કયો ભાગ જુએ છે દાદા કે બુદ્ધિનો ભાગ અહંકારનો ભાગ તો પછી આમાં દાદા મૂળ આત્માનું શું કામ છે તો દાદા કે મૂળ આત્માનું શું મૂળ આત્માને તો શું એને તો લેવા દેવા જ નથી ને તો દાદા કે મૂળ આત્માનું જોવા જાણવાપણું કઈ રીતના હોય છે તો દાદા કે એ નિર્લેપ હોય છે અને આ તો લેપિત છે એટલે દાદા સારું ખોટું જુએ છે એ લેપિત ભાગ છે હા એ બધો લેપિત ભાગ દાદા આ બુદ્ધિએ પ્રકૃતિનું સારું ખોટું જોયું એ જે જુએ છે જાણે છે એ પોતે છે તો દાદા કે પ્રકૃતિનો દોષ જુએ તો એ પ્રકૃતિ થઈ ગઈ આત્મા નથી ત્યાં આગળ આત્મા આવો નથી એને કોઈનો દોષ ના દેખાય આત્માને કોઈનો દોષ ના દેખાય દાદા એકબીજાના દોષની વાત નથી કરતા પણ પોતે પોતાના દોષની વાત કરે છે તે વખતે પ્રકૃતિ જ હોય પણ દાદા કે દાદા એકબીજાના દોષની વાત હવે નથી કરતા પણ પોતાના દોષની વાતો કરીએ છીએ હવે અને એને જોઈએ જોતી વખતે દાદા કે તે વખતે પ્રકૃતિ જ હોય પણ એ ઊંચી પ્રકૃતિ આત્માને પ્રાપ્ત કરાવનારી છે અને દાદા પ્રકૃતિને નિર્દોષ જુએ છે એ કોણ જુએ છે દાદાશ્રી કે એ પ્રકૃતિને નિર્દોષ જુએ છે એ જ પરમાત્મા છે એ જ શુદ્ધાત્મા છે બીજા કશામાં હાથ જ નથી ગાલતો ને દાદા નિર્દોષ જોવામાં એને કેવો આનંદ મળે છે પૂછે છે એ આનંદ એ મુક્તાનંદ કહેવાય ને અને દાદા એટલે પરિણામને વિશે કંઈ બોલતો જ નથી દાદાશ્રી પરિણામને ને પ્રકૃતિના પરિણામને જોતો જ નથી બે પ્રકારના પારિણામિક જ્ઞાન છે એક છે તે પ્રકૃતિનું પારિણામિક જ્ઞાન અને એક આત્માનું પરિણામિક જ્ઞાન પણ દાદા એ જેમ છે તેમ જોવામાં કયો સ્વાદ ચાખી રહ્યો છે એ જેમ છે તેમ જોવામાં એ કયો સ્વાદ ચાખી રહ્યો છે? દાદા કે એ તો એણે આનંદ ચાખી લીધેલો હોય ને, એ તો એણે આનંદ ચાખી લીધેલો હોય ને, પછી એ શું કહે છે કે મારે આનંદની કંઈ પડેલી નથી, મને તો આ જેમ છે એમ જોવામાં પડેલી છે. મારે આનંદની કંઈ પડેલી નથી, મારે તો આ જેમ છે તેમ જોવામાં પડેલી છે. એટલે અમે શું કહ્યું કે જેમ છે એમ જુઓ ને, એ છેલ્લામાં છેલ્લી વાત છે. ઓમ નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. એથી અંતરાય, દાદા સંપૂર્ણ આનંદ ક્યારે વર્તે? બધા દોષો ગયા પછી જ ને દાદા, કે આનંદ તો વર્તે જ છે, પણ દોષો છે તે અંતરાય કરે છે, એટલે એને લાભ નથી થવા લેવા દેતા. આનંદ તો અત્યારે છે, પણ ગોઠવણી કરતા નથી આપણે. સંપૂર્ણ દોષ રહિત દશા દાદાની, સર્વજ્ઞશ્રી કહે છે, પોતાના દોષ જોવામાં સુપ્રીમ કોર્ટ વાળોય પહોંચે નહીં, ત્યાં તો પહોંચે નહીં જજમેન્ટ, ત્યાં તો પોતાનો આટલો દોષ જોઈ શકે નહીં. આ તો ગાળાના ગાળા દોષ જોયા જ્યાં કરે છે, આ તો સ્થૂળ જાડું ખાતું એટલે દોષો દેખાતા નથી, અને આટલો સહેજ અમથો વાળ જેટલો દોષ થાય ને તરત ખબર પડી જાય કે આ દોષ થયો. એટલે કેવી કોર્ટ હશે અંદર, એ જજમેન્ટ કેવું હશે, છતાંય કોઈ જોડે મતભેદ નહીં, ગુનેગાર જોડેય મતભેદ નહીં. દેખાય ખરો ગુનેગાર, છતાં મતભેદ નહીં, કારણ કે ખરી રીતે એ ગુનેગાર છે જ નહીં, એ તો ફોરેનમાં ગુનેગાર છે, અને આપણે તો હોમ સાથે જ ભાંજગઢ છે, આપણે તો હોમ સાથે જ ભાંજગઢ છે, એટલે આપણે મતભેદ હોય નહીં ને. દાદાને ઓપન એટલે ઉઘાડી ભૂલમાં આ હુક્કો છે, પછી તો એ ભૂલ ખરી પડેલી. બીજાને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ દોષો રહ્યા છે, એ જગતને બિલકુલ, બીજા જે દાદાને જે બીજા જે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, એ જગતને બિલકુલ નુકસાનકારક કે નફાકારક હોય નહીં, જગતને સ્પર્શે નહીં એવા દોષ હોય, અને સ્થૂળ સૂક્ષ્મ બે દોષો ગયેલા હોય. શું સ્થૂળ દોષો? એટલે તમે મારી જોડે ચારેક મહિના રહો ને તોય તમને એકુંય દોષ ના દેખાય, 24 કલાક રહો તોય. આ નીરુબેન છે, આ નીરુબેન છે, તે નિરંતર સેવામાં રહે છે, પણ એમને એક દોષ જોવામાં આવ્યો ના હોય અમારો, એમને નિરંતર સાથે જ રહેવાનું. જો જ્ઞાની પુરુષમાં દોષ છે તો જગત નિર્દોષ કેમ કરીને થાય, જો જ્ઞાની પુરુષમાં દોષ છે તો જગત નિર્દોષ કેમ કરીને થાય. જાગૃતિ ભૂલો સામે જ્ઞાની તણી, અમારી જાગૃતિ ટોપ પરની હોય તમને ખબરે ના પડે, પણ તમારી જોડે બોલતા જ્યાં અમારી ભૂલ થાય ત્યાં તમને તરત ખબર પડી જાય, અને તરત તેને ધોઈ નાખીએ. એના માટે યંત્ર મૂકેલું હોય જેનાથી તરત જ ધોવાઈ જાય, એના માટે યંત્ર મૂકેલું હોય. અમે પોતે નિર્દોષ થયા છીએ અને આખા જગતને નિર્દોષ જ જોઈએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કહી કે જગતમાં કોઈ દોષિત જ ના દેખાય તે, અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય, ને જે જેમ દોષો ઘટે તેમ જાગૃતિ વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે જોઈએ છીએ અને જાણીએ. એ દોષ કોઈને હરકત કરતા ના હોય, પણ આ કાળને લઈને એ અટક્યા છે, અને તેનાથી જ 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન અટક્યું છે, અને 356 ડિગ્રીએ આવીને ઊભું રહી ગયું છે. પણ અમે તમને પૂરું 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન કલાકમાં જ આપીએ છીએ, પણ તમને પચશે નહીં. અરે હમણાંના પછીને કાળને લઈને 4 ડિગ્રી ઊણું રહ્યું. મય પૂરેપૂરું 360 ડિગ્રી રિયલ છે અને રિલેટિવમાં 356 ડિગ્રી છે. આ કાળમાં રિલેટિવ પૂર્ણતાએ જઈ શકાય તેમ નથી. આ કાળમાં રિલેટિવ પૂર્ણતાએ જઈ શકાય તેમ નથી. પણ અમને તેનો વાંધો નથી, કારણ કે મય અપાર સુખ વર્ત્યા કરે છે. તેથી અમારો ન ઉપરી કોઈ હેડિંગ. જેને જેટલી ભૂલો ના દેખાય તેને તેટલી તે ભૂલો ઉપરી. જેની બધી જ ભૂલો ખલાસ થાય તેનો કોઈ ઉપરી જ નહીં, મારો કોઈ ઉપરી છે જ નહીં. તેથી હું બધાનો ઉપરી, ઉપરી નોય ઉપરી, કારણ કે અમારામાં સ્થૂળ દોષો તો હોય જ નહીં. સૂક્ષ્મ દોષો પણ ચાલ્યા ગયેલા, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હોય તેના અમે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા હોઈએ. ભગવાન મહાવીર પણ આ જ કરતા હતા. માટે જ્ઞાની દેહધારી પરમાત્મા. જ્ઞાની પુરુષમાં દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય. એમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના અમે જ્ઞાતા દ્રષ્ટા રહીએ. આ દોષની તમને વ્યાખ્યા આપો. સ્થૂળ ભૂલ એટલે કે શું? સ્થૂળ ભૂલ એટલે શું? કે મારી કંઈક ભૂલ થાય તો જે જાગૃત માણસ હોય તે સમજી જાય કે આમને કંઈક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં 25,000 માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો, પણ પેલા 25,000માંથી 5-1 જણ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય. જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય, દેવોને અવધિ જ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં એ દોષો કોઈને નુકસાન કરતા નથી. એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તે કલિકાલની વિચિત્રતાને લીધે, તે કલિકાલની વિચિત્રતાને લીધે. જ્ઞાની પુરુષ પોતે દેહધારી રૂપે પરમાત્મા જ કહેવાય, જેને એક પણ સ્થૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી. જ્ઞાની પુરુષ પોતે દેહધારી રૂપે પરમાત્મા જ કહેવાય, જેને એક પણ સ્થૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી. જગત બે જાતની ભૂલ જોઈ શકે, એક સ્થૂળ ને એક સૂક્ષ્મ. સ્થૂળ ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે, બુદ્ધિવાળા. આ બે ભૂલો જ્ઞાની પુરુષ પાસે ના હોય. પછી સૂક્ષ્મતર દોષો તે જ્ઞાનીઓને જ દેખાય અને અમે સૂક્ષ્મતમમાં બેઠા છીએ, જે દોષો અમને કેવળ જ્ઞાન થવામાં બાધક થાય. મહિલા ભગવાન દેખાડે દોષો. મારે સ્થૂળ ને સૂક્ષ્મતમ, કરેક્શન, મારે સ્થૂળ ને સૂક્ષ્મ ભૂલ હોય જ નહીં, પણ મારી જે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલ હોય, જે કેવળ જ્ઞાનને રોકતી હોય, કેવળ જ્ઞાનને આંતરે એવી ભૂલ હોય, તે ભૂલ ભગવાન મને દેખાડે ત્યારે હું જાણું ને કે મારો ઉપરી છે આ, એવી ખબર ના પડે? આપણી ભૂલો દેખાડે એ ભગવાન ઉપરી ખરો કે નહીં? હા દાદા, બરાબર છે. અને તેથી તો અમે કહીએ છીએ કે આ ભૂલ જે અમને દેખાડે છે ને, એ 14 લોકનો નાથ છે. એ 14 લોકના નાથના દર્શન કરો. ભૂલ દેખાડનાર કોણ છે? 14 લોકનો નાથ. અને એ દાદા ભગવાન તો મેં જોયેલા છે, સંપૂર્ણ દશામાં છે અંદર. એની હું ગેરંટી આપું છું. હું જ એમને ભજું છું ને, અને તમને કહું છું કે ભાઈ તમે દર્શન કરી જાઓ. દાદા ભગવાન 360 ડિગ્રી અને મારે 356 ડિગ્રી છે, એટલે અમે બે જુદા છીએ. એ પુરાવાર થઈ ગયું કે નહીં? હાસતો ને દાદા, અમે બે જુદા છીએ. મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે, એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે. જળહળ જ્યોતિ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સર્વજ્ઞશ્રીનું આ પુસ્તક નિજ દોષ દર્શનથી નિર્દોષ ત્રણ ડિવિઝનમાં છે, અને હવે છેલ્લું ડિવિઝન આવે છે જગત નિર્દોષ. ત્રણ ડિવિઝન્સ કયા છે? તો કે પહેલું ડિવિઝન છે તો કે નિજ દોષ દર્શનથી નિર્દોષ, બીજું આત્મદ્રષ્ટિ થયા પછી, અને ત્રીજું જગત નિર્દોષ. ભગવાને ભાળ્યું જગ નિર્દોષ. દાદા, ભગવાન મહાવીરે આખા જગતને નિર્દોષ જોયું. દાદાશ્રી, ભગવાને નિર્દોષ જોયું અને પોતાની નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ જોયું, એમને કોઈ દોષિત ન લાગ્યો. એવું મેં પણ નિર્દોષ જોયું છે અને મને પણ કોઈ દોષિત દેખાતો નથી. ફૂલહાર ચડાવે તોય કોઈ દોષિત નથી, અને ગાળો ભાણે તોય કોઈ દોષિત નથી. આ તો માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. દાદા, નિર્દોષતા કેવી રીતે પ્રાપ્ત થાય? તો દાદા કે આખા જગતને નિર્દોષ જોશો ત્યારે. મેં આખા જગતને નિર્દોષ જોયું છે ત્યારે હું નિર્દોષ થયો છું. હિત કરનારને અને અહિત કરનારને અમે નિર્દોષ જોઈએ. કોઈ દોષિત નથી. દોષ એણે કર્યો હોય તો એ ખરી રીતે એના આગલા અવતારે કર્યો હોય, પણ પછી તો એની ઈચ્છા ના હોય છતાં અત્યારે થઈ જાય છે. અત્યારે એની ઈચ્છા વગર થઈ જાય છે ને, ભરેલો માલ છે એટલે એમાં એનો દોષ હોય નહીં ને, એટલે નિર્દોષ ગણ્યો. દાદા, કઈ દ્રષ્ટિએ જગ દિશે નિર્દોષ? પૂતગલને જોશો નહીં, પૂતગલ તરફ દ્રષ્ટિ ના કરશો, આત્મા તરફ જ દ્રષ્ટિ કરશો કરજો. કાનમાં ખીલા મારનારને તે પણ ભગવાન મહાવીરને નિર્દોષ દેખાયા. દોષિત દેખાય છે તે જ આપણી ભૂલ છે. એક જાતનો આપણો અહંકાર છે. આ તો આપણે વગર પગારના કાજી થઈએ છીએ અને પછી માર ખાઈએ છીએ. મોક્ષે જતાં આ લોકો આપણને ગોચવે છે એવું જે બોલીએ છીએ તે તો વ્યવહારથી આપણે બોલીએ છીએ. શું? મોક્ષે જતાં લોકો આપણને ગોચવે છે એવું જે આપણે બોલીએ છીએ ને તે તો આપણે વ્યવહારથી બોલીએ છીએ. આ ઇન્દ્રિય જ્ઞાનથી જે બધું દેખાય છે એવું બોલીએ છીએ, પણ ખરેખર હકીકતમાં તો લોકો ગોચવી શકે જ નહીં ને. કારણ કે કોઈ જીવમાં કિંચિત માત્ર ડખો દખલ કરી શકે જ નહીં એવું આ જગત છે. આ લોકો તો બિચારા પ્રકૃતિ જે નામ નાચ કરાવે છે ને તે પ્રમાણે નાચે છે, એટલે એમાં કોઈનો દોષ છે જ નહીં. જગત આખું નિર્દોષ છે. મને પોતાને નિર્દોષ અનુભવમાં આવે છે. તમને એ નિર્દોષ અનુભવમાં આવશે ત્યારે તમે આ જગતથી છૂટ્યા, નહીં તો કોઈ એક પણ જીવ દોષિત લાગશે ત્યાં સુધી તમે છૂટ્યા નથી. દાદા, આમાં બધાય જીવ આવી જાય? માણસોય નહીં પણ કીડી મકોડા બધાય આવી જાય? દાદા કે હા, જીવ માત્ર નિર્દોષ સ્વભાવે દેખાવા જોઈએ. હા દાદા, પણ દાદા તમે જીવ માત્ર નિર્દોષ છે એમ કહ્યું. હવે નોકરીમાં મેં ક્યાંક ભૂલ કરી ને મારો ઉપરી અમલદાર એમ કહે કે ત્યાં ભૂલ કરી, પછી એ મને વળશે અને ઠપકો આપશે. હવે જો હું નિર્દોષ હોઉં તો ખરી રીતે મને ન વળવું જોઈએ ને? તો દાદાશ્રી શું કહે છે? કોઈનું વળવાનું આપણે જોવાનું નહીં. આપણને વળનાર પણ નિર્દોષ છે એવું તમારી સમજમાં હોવું જોઈએ, એટલે કોઈની પર દોષ ના ઢોળાય. જેટલા નિર્દોષ તમને દેખાશે એટલા તમે સમજમાં આવ્યા કહેવાઓ. મને જગત નિર્દોષ દેખાય છે, તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા માટે પાપ ધોઈ નાખીશ કે તેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય, અને જોડે પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે તેને સહેજેય ફ્રેક્ચર નહીં થવા દે. અમે આખા જગતને નિર્દોષ જ જોઈએ. દાદા, એવું આખા જગતને નિર્દોષ ક્યારે જોવાય? તો દાદા શું કહે છે જવાબ આપે છે. તમને દાખલો આપી સમજાવું, તમે સમજી જશો. એક ગામમાં એક સોની રહે છે. 5000 લોકોનું એ ગામ છે. તમારી પાસે સોનું છે તે બધું સોનું લઈને ત્યાં વેચવા ગયા, એટલે પેલો સોની સોનું આમ ઘસે જુએ. હવે આપણું સોનું આમ ચાંદી જેવું દેખાતું હોય, છાસિયું સોની હોય તો પેલો વળે નહીં, તોય પેલો વળે નહીં. એ કેમ વળતો નથી કે આવું કેમ બગાડી લાવ્યા? કારણ કે એની સોનામાં જ દ્રષ્ટિ છે. અને બીજા પાસે જાઓ તો એ વળે કે આવું કેમ લાવ્યા છો. એટલે જે ચોકસી છે એ વળે નહીં. એટલે તમે જો સોનું જ માગો છો તો આમાં સોનું જ જુઓ ને, એમાં બીજાને શું કામ જુઓ છો? આટલું છાસું સોનું કેમ લાવ્યો એવી વઢમવડા કરે તો એનો ક્યારે પાર આવે? એટલે આપણે આપણી મેળે જોઈ લેવાનું કે આમાં કેટલું સોનું છે અને એના આટલા રૂપિયા મળશે. તમને સમજાયું ને? એ દ્રષ્ટિએ હું આખા જગતને નિર્દોષ જોઉં છું. સોનીઓ આ દ્રષ્ટિએ ગમે તેટલું સોનું હોય તોય સોનું જ જુએ ને, બીજું જોવાનું જ નહીં ને, અને વળે નહીં. આપણે એને બતાવવા ગયા હોઈએ તો આપણા મનમાં થાય કે એ વળશે તો, આપણું સોનું તો બધું ખરાબ થઈ ગયું છે, પણ ના, એ તો વળે નહીં. એ શું કહેશે? મારે બીજી શી લેવા દેવા, તે અક્કલહીનવાળા છે કે અક્કલવાળા છે? દાદા કે અક્કલવાળા, હા દાદા અક્કલવાળા જ કહેવાય ને. હવે આ સિમિલી બરાબર નથી? હા બરાબર છે. આવો દાખલો આપો તો ફિટ થઈ જાય જલ્દી દાદા. હવે આ દાખલો કોઈ જાણતું નથી? કંઈ જાણતા હશે દાદા. તો કે ના, શી રીતે ખ્યાલમાં આવે? આખો દાડો ધ્યાન લક્ષ્મીજીમાં, અને લક્ષ્મીજીનો વિષય પત્યો કે પાછા ઘેર ભાઈ સાહેબ સાંભળ સાંભળ થાય, અને ભાઈ સાહેબનો વિષય પત્યો કે પાછા લક્ષ્મીજીના વિષય સાંભળે, એટલે બીજું કશું ખ્યાલમાં જ ના રહે. પછી બીજા સરવૈયા કાઢવાના રહી જાય ને. અમે ચોકસીને જોયેલા તે અમને મને એમ થાય કે આ વળતો કેમ નથી, કે તમે સોનું કેમ બગાડી લાવ્યા? એની દ્રષ્ટિ કેવી સુંદર છે, કશું વળતોય નથી. આનું સારું છે તે બોલતો નથી, પણ અમે કહેશે, અમને કહેશે, બેસો ભાઈ ચા પીશો ને. અલે આ છાસ્યું સોનું છે તો એ ચા પીવડાવે છે? એવું આમાંય શું મહી સોનું ચોખ્ખું સોનું તો છે જ ને. તાત્વિક દ્રષ્ટિ જોઈએ તો દોષ કોઈનોય નથી. તાત્વિક દ્રષ્ટિ જોઈએ, તાત્વિક દ્રષ્ટિથી જોઈએ તો દોષ કોઈનોય નથી. જગત નિર્દોષ પુરાવા સહિત, આપણે જગત આખું નિર્દોષ જોઈએ છીએ. આપણે જગત નિર્દોષ માનેલું છે. એ માનેલું કંઈ ઓછું ફેરફાર થઈ જવાનું છે? ઘડીમાં ફેરફાર થઈ જાય. આપણે નિર્દોષ માનેલું છે અને જાણેલું છે, એ કંઈ ઓછું દોષિત લાગવાનું? કારણ કે જગતમાં દોષિત છે જ નહીં કોઈ. હું એક્ઝેક્ટલી જેમ છે તેમ કહી દઉં છું. બુદ્ધિથી પ્રૂફ પુરાવા આપવા તૈયાર છો. આ બુદ્ધિશાળી જગત છે, જગતને આજે બુદ્ધિનો ફેલાવો થયેલો છે, તેને પ્રૂફ જોઈતું હોય તો હું આપવા માગું છું. શીલવાનના બે ગુણ. અત્યારે 100% 100% શીલવાન હોય નહીં. એ શીલવાન આ છેલ્લા 2500 વર્ષમાં નથી. છેલ્લા 2500 વર્ષના જે કર્મો છે એમાં આ શીલવાન થઈ શકે જ નહીં માણસ. શીલ આવે ખરું, પણ પૂર્ણતા ના આવે. 100% શીલવાન હોય નહીં દાદા. પણ શીલની દિશામાં તો જવાય ને? હા જવાય. તો એ જવા માટે શું કરવું દાદા? મારો એક મોટામાં મોટો મૂંઝવતો પ્રશ્ન છે, એને માટે શું કરવું એ ખબર નથી પડતું દાદા. શું કહે છે? ટૂંકા વાક્યથી કામ લેવું કે કોઈ દુશ્મનના તરફ ભાવ પણ ના બગડે, અને બગડ્યો હોય તો પ્રતિક્રમણથી સુધારી લો. બગડી જવો એ વસ્તુ નબળાઈને લઈને બગડી જાય તો પ્રતિક્રમણથી સુધારી લો એને. એમ કરતાં કરતાં એ વસ્તુ સિદ્ધ થશે. અને બીજું કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. શું ખરેખર દરેક જીવ નિર્દોષ જ છે જગતમાં. દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. કોઈ દોષિત નથી એ એના લક્ષમાં રહેવું જોઈએ. પણ દાદા, એ બુદ્ધિથી સમજવું બહુ અઘરું છે. બુદ્ધિ સમજવા જ દે નહીં આ. કોઈ દોષિત નથી એ બુદ્ધિ સમજવા દે જ નહીં. શું તો એને મારે શું કરવું દાદા? આ વાક્ય તો તમારા અનુભવ આવે તો અનુભવ જ તમને કહી આપશે. પહેલું આ વાક્ય શરૂઆત કરો તો પછી એનો અનુભવ તમને કહી આપશે. એટલે પછી બુદ્ધિ ટાઢી પડી જશે. બુદ્ધિ ટાઢી પડી જશે. કયું વાક્ય? તો કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આ જગતના સરવૈયા રૂપે, અને આ છે જ્ઞાનની પારાશીશી. આ જગતમાં સરવૈયા રૂપે તમે પૂછો કે આ જગતનું સરવૈયું શું છે, ત્યારે કે કોઈ પણ માણસ દોષિત છે જ નહીં જગતમાં. મનુષ્યોએ દોષિત નથી, વાઘે દોષિત નથી. એટલે આ જવાબ ઉપરથી આખી રકમ ખોળી કાઢવાની છે. આ જવાબ શો કે આ જગત આખું નિર્દોષ સ્વરૂપે છે, જીવ માત્ર નિર્દોષ છે. દોષિત દેખાય છે તે પોતાની પેલી અજ્ઞાનતાથી. બોલો હવે કેટલી ભૂલો હશે, ભૂલમાં હશે તમે દાદા, ઘણી ભૂલોમાં. જ્યારે જગત નિર્દોષ દેખાશે દાદા કહે છે, તમારું ગજવું કાપતો હોય તો એ જ માણસ તમને નિર્દોષ દેખાય, ત્યારે જાણવું કે કરેક્ટનેસ પર આવ્યો. સ્કૂલમાં ભણતી વખતે એક રકમ આપ ધારશો તો કે સ્કૂલમાં ભણતી વખતે એરિથમેટિકમાં અંકગણિતમાં શીખવાડે છે ને કે માસ્તરો કે કંઈ ના ફાવે તો સપોઝ ધારો કે 100 એવું કહે છે ને, નથી કહેતા 100 ધારો તો જવાબ આવશે. ત્યારે વળી આપણા મનમાં થાય કે માસ્તરે 100 ઉપર કંઈ જાદુ કર્યો લાગે છે, તો આપણે કહીએ કે ના હું તો 125 ધારું. ત્યારે કહે તારે ધારવા હોય તે ધારને, એવી ધારણાથી જવાબ આવે એવો છે. એવી એક રકમને હું ધારવાની કહું તમને કે આ જગતમાં કોઈ દોષિત જ નથી, જગત આખું નિર્દોષ છે. તમને દોષ દેખાય છે દાદા? જોઈએ તો દેખાય છે. તમને દોષ દેખાય છે? હા દાદા, જોઈએ તો દેખાય છે. ખરેખર દોષ છે જ નહીં, છતાં દેખાય છે એ જ આપણી અણસમજણ છે. લોકોના કિંચિત માત્ર દોષ દેખાય છે એ આપણી અણસમજણ છે. આ રકમ ધારે અને રકમ ધારીને જવાબ લાવે તો જવાબ આવી જાય એવો છે. કોઈ દોષિત છે જ નહીં જગતમાં, તમારા દોષથી જ તમને બંધન છે. બીજા કોઈના દોષ છે જ નહીં. કોઈ તમારું નુકસાન કરે, કોઈ ગાળો ભાંડે, ઇન્સલ્ટ કરે, અપમાન કરે તો એનો દોષ નથી, દોષ તમારો જ છે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ. પ્રશ્ન કરતા દાદા, ક્યારેક એવું પણ બને છે કે એકની એક જ વ્યક્તિ આજે આપણને સારી લાગે, બીજે દિવસે તિરસ્કાર યુક્ત લાગે, ત્રીજે દિવસે એ વ્યક્તિ આપણને મદદ કરતા પણ લાગે, તો એવું શાથી થાય છે દાદા? દાદા કે એ વ્યક્તિમાં ફેરફાર થાય છે, દેખાય છે, એ બધો આપણો રોગ છે. વ્યક્તિમાં ફેરફાર હોતો જ નથી, માટે ફેરફાર દેખાય છે ને તે આપણો જ રોગ છે. અને આધ્યાત્મા એ જ કહે છે, આધ્યાત્મા શું કહે છે કે તને જોતા જ નથી આવડતું, આમ તો વગર કામનો વહુનો ધણી શાનો થઈ બેઠો છું, એટલે આપણને જોતા નહીં આવડવાથી આ બધું થાય છે. બાકી આ ફેક્ટ વસ્તુ નથી. પોતાના માટે સામી વ્યક્તિ શું ધારતી હશે એ શું ખબર પડે? તમારા તરફ કોઈ માણસ અભાવ બતાવે તો તમને એના તરફ કેવું લાગે? તમારા તરફ કોઈ માણસ અભાવ બતાવે ત્યારે તમને એના તરફ કેવું લાગે? દાદા અભાવ બતાવે તો સારું ના જ લાગે ને દાદા? કે ત્યારે એવું તમે બીજાને માટે અભાવ બતાવો તો શું થાય દાદા? એ એક કોયડો છે કે આમનામાં મને સારો ભાવ દેખાય અને બીજાનામાં મને ખરાબ ભાવ દેખાય છે. ના, એ કોયડો નથી, અમે સમજી ગયા કે શું છે આ, એટલે અમને કોયડો ના લાગે. એક ભાઈ મને રોજ પૂછે કે મને આ માણસમાં અવળા ભાવ કેમ દેખાય છે? તો મેં કહ્યું એ માણસનો દોષ નથી, તમારો દોષ છે. પણ દાદા આપણે જો ખરાબ હોઈએ તો બધાય ખરાબ દેખાવા જોઈએ દાદા? કે આપણે જ ખરાબ છીએ તેથી જ આ ખરાબ દેખાય છે, આ ખરાબ કોઈ છે જ નહીં. જે ખરાબ દેખાય છે ને તે તમારી ખરાબીને લીધે ખરાબ દેખાય છે. ભગવાને આ જ શોધખોળ કરી અને તમે જે સારો કહો છો ને તે તમારી મૂર્ખાઈમય છે, ફૂલિશનેસ છે. સારો સારો કહે પછી આપણે પૂછીએ તો કહેશે કે મને વિશ્વાસઘાત કર્યો, ત્યારે તું શું સારું સારું કરવા કરતો ફરતો હતો? તે સારો કહે તે 10 વર્ષ પછી કહે છે કે મને વિશ્વાસઘાત કર્યો, એવું બને કે ના બને? બને જ છે ને. અને એવું જે મોટું દેખાય છે તે સારું છે એવું ના કહે મામા, એવું ના માનશો? શું આજે બધું મોટું દેખાય છે તે સારું છે એવું ના માનશો દાદા કહે છે? શું પ્રશ્ન કરતા દાદા, સામો નિર્દોષ દેખાય એ જાગૃતિ સતત રહેવી જ જોઈએ ને દાદા? શ્રી શું કહે છે? નિર્દોષ દેખાતા તમને બહુ વાર લાગશે, પણ તમારે દાદાએ કહ્યું છે તેથી તમને નિર્દોષ દેખાય વખતે તો તે વખતે કહેવા માત્રથી, પણ તમને એક્ઝેક્ટ યથાર્થ ના દેખાય. એટલે અનુભવની વાત આવે તો દાદા એવો અનુભવ ના થાય અમને? અનુભવ ના આવે અત્યારે તમને તો દાદા કે અમને મનમાં માની લઈએ કે હા એ નિર્દોષ જ છે, તો આ જ્ઞાન થયા પણ એ અનુભવ જ્યારે થશે ત્યારે થશે દાદા? શ્રી શું કહે છે? આ જ્ઞાન થયું પણ એ અનુભવ તો જ્યારે થશે ત્યારે થશે, પણ અત્યારે તો આમ પહેલાં નક્કી કરી નાખ્યું એટલે આપણને ભાંજગળ નહીં ને. નિર્દોષ છે એવું કહીએ એટલે આપણું મન બગડે નહીં પાછું. શું કોઈકને દોષિત ઠેરવો અને કે તમારું મન પેલું બગડે અને તમને દુઃખ આપે જ, કારણ કે દોષિત ખરેખર છે જ નહીં. તમારી અક્કલથી જ તમને દોષિત દેખાય છે અને એ જ ભ્રાંતિની જગ્યા છે. હા, હવે તમે મને કહો કે કયા કયા કરો, પણ હું કોની ફરિયાદ સાંભળું? દાદા, હમણાં આપણે શું કહ્યું કે તમે મને કહે કે કરો? દાદા કે હા, પણ મને આવી બધી તમે વાતો કરો છો, ફલાણો આમ કરતો હતો, ફલાણો આમ કરતો હતો, એવું તમને સમજણ પડી કે આ બધું ખોટું છે ને? એવું હવે તમને સમજ પડી કે આ બધું ખોટું છે કે તમે મારી પાસે ફરિયાદ કરવા આવો છો? હા દાદા. તો દાદા શું કે આ ટાઈમ બધો નકામો ગયો, બધું નિર્દોષ છે એવું સમજ્યા કે ઉકેલ આવી ગયો? દાદા, આપણું કોઈ ગજવું કાપે તો તરત જ આપણે એમ કહીએ કે આ મારા કર્મનો ઉદય થયો, તો તરત તે માણસ નિર્દોષ દેખાય. તો દાદાશ્રી શું કહે છે? એટલું જો જ્ઞાનમાં આવી ગયું કે આ મારા જ કર્મનો ઉદય છે, તો એ નિર્દોષ દેખાય તે બરાબર, એ અનુભવપૂર્વકનું કહેવાય. હા, એ અનુભવપૂર્વકનું કહેવાય. હા, જો એ જ્ઞાનમાં આવી ગયું કે આ મારા જ કર્મનો ઉદય છે, તો એ નિર્દોષ, અને તો એ નિર્દોષ દેખાય તે બરાબર, એ અનુભવપૂર્વકનું કહેવાય. તો એ દાદા કે એ અનુભવપૂર્વકનું કહેવાય? હા, તો આપણો કર્મનો દોષ છે એમાં એમ દેખાય તો? હા, એ જ કે આ મારા જ કર્મનો દોષ છે એનો દોષ નથી, આ છે તે જાગૃતિ કહેવાય. શું? આ જે છે તે જાગૃતિ કહેવાય. અને એમને એમ તમે બોલો કે આ જગત આખો નિર્દોષ છે, એ હજુ તમને પૂરું અનુભવમાં નથી આવ્યું. એટલે આ અમુક બાબતમાં તમારું આવું ડિસાઇડ નક્કી થઈ જાય, અને અમુક બાબતો તો એવી રહેશે કે જેમાં ડિસિઝન એટલે નિર્ણય નહીં થાય, એટલે તમારે માની જ લેવાનું. પછી છે તે ટાઈમ આવશે ત્યારે ડિસાઇડ થઈ જશે. આપણે જવાબ જાણતા હોય તો પછી હિસાબ લખતા લખતા આવી ગયા એટલે ખબર પડી જાય. જવાબ જાણતા હોય તો સારું ને? હા દાદા, હવે કોઈ પણ આપણને ફળ મળે કે કોઈ પણ કાર્ય થાય, પ્લસ કે માઇનસ, અધિક કે ઓછું, પણ એ આપણા કર્મના આધીન જ છે એવું માની લેવામાં આવે. હા દાદા શું કહે છે? બીજું કશું છે જ નહીં, આપણું જ છે બધું. માઇનસ કહે તોય આપણું ને પ્લસ કહો તોય આપણું. પણ વ્યવહારમાં આપણે પેલાને કહેવું જોઈએ કે ભાઈ તમે સારું કામ કરી બતાવ્યું, એવું બોલવું જોઈએ. શું? અને ખરાબ કર્યું હોય તો એમના કહેવું જોઈએ કે તમે ખરાબ કર્યું. શું? આ દાદા અહીંયા પ્રેક્ટિકલમાં આપે છે કે વ્યવહારમાં આપણે કહેવું જોઈએ કે ભાઈ તમે સારું કામ કરી બતાવ્યું, એવું બોલવું જોઈએ. અને ખરાબ કર્યું હોય તો એને એમ એમ ન કહેવું જોઈએ કે તમે ખરાબ કર્યું. તો ત્યારે દાદાને શું કહેવાનું? એને કશું કહેવાનું જ નહીં. શું? એના પ્રત્યે મૌન રહેવાનું, કારણ કે સારું ના કરીએ તો એને એન્કરેજમેન્ટ ના મળે. કારણ કે સારું ના કહીએ તો એને એન્કરેજમેન્ટ, પ્રોત્સાહન ના મળે. એના મનમાં એમ થાય કે આ શેઠ તો કશું બોલતા જ નથી, એ તો એમ જ જાણે ને કે મેં કર્યું આ, એટલે આપણા કર્મના ઉદય એ કરે છે એવું એ જાણતો નથી. એ તો કહેશે મેં મહેનત કરીને કર્યું છે ને આ, તો આપણે હા પાડવી પડે. હવે દાદા, કોઈ માણસ એવો નાલાયક દેખાતો નથી ને, પહેલાં મને નાલાયક સિવાય કોઈ દેખાતું નહોતું. અંતિમ દ્રષ્ટિએ જગત નિર્દોષ, એનું હેડિંગ છે. દાદા, હવે મને એવો કોઈ માણસ નાલાયક દેખાતો નથી અને પહેલાં મને નાલાયક સિવાય કોઈ દેખાતું નહોતું. દાદા કે છે જ નહીં, એ તપાસ કર્યા પછી તો મેં કહ્યું કે આખું જગત મને નિર્દોષ દેખાય છે. દાદા, શુદ્ધાત્મા ના જોઈએ ત્યારે જ દોષિત દેખાય છે ને? દાદા શ્રી શું કહે છે? દોષિત ક્યારે દેખાય? કે શુદ્ધાત્મા ના જોઈએ એટલે દોષિત દેખાય, અને બીજું એનું સરવૈયું નથી કાઢ્યું એટલે. એક્ઝેક્ટલી, વાસ્તવિકમાં જો સરવૈયું કાઢે ને તો દોષ જોનારા તદ્દન ખોટા જ છે. દોષ જોનારા તદ્દન ખોટા જ છે. જો સરવૈયું કાઢીએ તો એ પોતે જ કહે કે દોષ જોનારો જ કહે કે ભાઈ મારી જ ભૂલ છે આ તો. એટલે આમ એકલું શુદ્ધાત્મા જોવાથી એ કંઈ મટે નહીં, એ તો આગળ ને આગળ ચાલ્યા કરે. શું? આમ એકલું શુદ્ધાત્મા જોવાથી એ કંઈ મટે નહીં. શું? એ તો આગળ ને આગળ ચાલ્યા કરે. એટલે પદ્ધતિસર નિકાલ થવો જોઈએ, એટલે સરવૈયામાંથી નિકાલ થવો જોઈએ કે કઈ રીતે દોષ નથી એનો. હા, એનો દોષ છે જ નહીં અને આ દેખાય છે કેમ? ભગવાન મહાવીરે કહ્યું કે આખું જગત નિર્દોષ છે, જે કંઈ ભૂલ હતી તે મારી જ હતી અને તે પકડાઈ ગઈ, કહે છે, અને તે મને પકડાઈ ગઈ મારી ભૂલ. અને હવે હું તમને શું કહું છું? તમારી ભૂલ પકડો, હું બીજું કશું જ કહેતો નથી. કંઈ જે પતંગનો દોરો મારી પાસે છે તેવો પતંગનો દોરો તમારી પાસે છે. શુદ્ધાત્માનું જ્ઞાન પોતે પ્રાપ્ત કર્યું એટલે પતંગનો દોરો હાથમાં રહ્યો. પતંગનો દોરો હાથમાં ન હોય અને ગુલાટ ખાઈને બૂમાબૂમ કરીએ, કુદાકૂદ કરીએ, એમાં કશું વળે નહીં. પણ હાથમાં દોરો હોય તો ખેંચીએ તો ગુલાટખા તો બંધ થઈ જાય કે ના થઈ જાય? તે દોરો મેં તમારા હાથમાં આપેલો છે, એટલે તમારે આ નિર્દોષ જોવાનું છે. નિર્દોષ દ્રષ્ટિથી આમ શુદ્ધાત્મા જોઈને એને નિર્દોષ બનાવવો. એ થોડી વાર પછી પાછું અહીંથી બૂમાબૂમ કરશે, આ આવું કરે છે એને શું નિર્દોષ જુઓ છો? એટલે એક્ઝેક્ટલી નિર્દોષ જોવાનો, અને જેમ છે તેમ એક્ઝેક્ટલી નિર્દોષ જ છે. કારણ કે આ જગત જે છે ને તે તમને દેખાય છે, બધું તમારું પરિણામ દેખાય છે, કોઝિસ નથી દેખાતા, આ તમારું પરિણામ દેખાય છે. હવે પરિણામમાં કોનો દોષ? દાદા કોઝિસનો દોષ. હા દાદા, કે કોઝિસના કરનારનો દોષ. એટલે પરિણામમાં દોષ કોઈનો ના હોય, તે જગત પરિણામ સ્વરૂપ છે. આ તો એક મેં તમને નાનામાં નાનું સરવૈયું કાઢતા શીખવ્યું. બીજા બહુ સરવૈયા છે બધા, કેટલાય સરવૈયા ભેગા થયા ત્યારે મેં એક્સેપ્ટ કર્યું કે જગત નિર્દોષ છે એવું. નહીં તો એમને એમ એક્સેપ્ટ થાય કંઈ, આ કંઈ ગપ્પું છે? તમે તમારી પ્રતિતિમાં લઈ જાઓ કે આ જગત નિર્દોષ છે, એમ 100% છે, નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ છે, અને તેથી આ જગત ઊભું થયું છે. બસ ઊભું થવાનું કારણ બીજું કોઈ નથી. જ્ઞાન દ્રષ્ટિથી જોવા જતાં જગત નિર્દોષ છે, અને અજ્ઞાનતાથી જગત દોષિત દેખાય છે. જગત જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી ભટક ભટક કરવાનું, અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છુટકારો થશે. જાણ્યું તો એનું નામ કહેવાય કે ક્યારેય ઠોકર ના વાગે. ગજુ કપાય તોય ઠોકર ના વાગે, અને તમાચો મારે તોય ઠોકર ના વાગે, એનું નામ જાણ્યું કહેવાય. આ તો હું જાણું છું, હું જાણું છું ગાગા કરશે, એટલે હળદરની ગાંઠે ગાંધી થઈ બેઠા છે. બાકી જાણ્યું તો એનું નામ કહેવાય કે અહંકાર નામેય ના રહે. ગજુ કાપી લે તમાચા મારે તોય અસર ના થાય, ત્યારે એનું નામ જાણ્યું કહેવાય. આ તો ગજુ કાપી લે ને, તો મારું ગજુ કાપી લીધું, પોલીસવાળાને બોલાવો. તે બૂમા બૂમ કરી મૂકે, અલ્યા શેના આધારે કપાયો તેની તને ખબર છે? જ્ઞાની પુરુષ જાણે છે કે શેના આધારે કપાયું છે. ગજવું કાપનારો એમને ગુનેગાર ના દેખાય, અને આમને તો ગજવા કાપનારો ગુનેગાર દેખાય છે. જે ગજવું કાપનારો નિર્દોષ છે છતાં તમને ગુનેગાર દેખાય છે, માટે તમે હજુ તો કેટલાય અવતાર ભટકશો. જે દેખવાનું તે ના દેખ્યું ને ઊંધું જ દેખ્યું, જે ગુનેગાર નથી તેને ગુનેગાર દેખ્યો. જો આ ઊંધું જ્ઞાન શીખી લાવ્યા છે, છતાં એ જે ધર્મ કરે છે, ક્રિયાકાંડ કરે છે, ખોટું નથી, પણ ખરી વાત, ખરી હકીકત તો જાણવી પડશે ને. એક ક્ષણ વાર કોઈ જીવ દોષિત થયો નથી. આ જે દોષિત દેખાય છે તે આપણા દોષે કરીને દેખાય છે, અને દોષિત દેખાય છે એટલે જ કશાય કરે છે, નહીં તો કશાય ના કરે ને. દોષિત દેખાય છે એટલે ખોટું જ દેખાય છે, આંધળે આંધળા અથડાય છે, એના જેવી આ વાત છે. આંધળા માણસ સામાસામે ટીચાય તે આપણે જાણીએ કે છેટે રહીને કહે કે આ આંધળો લાગે છે. આટલા બધા અથડામણનું એનું શું કારણ? દેખાતું નથી એટલે. બાકી જગતમાં કોઈ દોષિત જીવ છે જ નહીં. આ તો બધું જે દોષ દેખાય છે તે તમારો છે, તેથી કશાય ઊભા રહ્યા છે. બીજાના દોષ દેખાડે તે કશાય ભાવનો પડદો છે, તેથી બીજાના દોષ દેખાય. શિંગડા જેવા કશાય ભાવ હોય છે તે વાડિયા વડે નહીં. હવે ક્રોધ માન માયા લોભ ઓછા કરો કહે છે, તે ઓછા ક્યારે થાય? વાસ્તવિકતાનું જ્ઞાન હોય કે કોઈ દોષિત છે જ નહીં, તો પેલા ક્રોધ માન માયા લોભ ઓછા કરવાનું જ ના રહ્યું ને. દોષિત દેખાય એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે ને. હા દાદા, તો વખતે પાછલા ક્રોધ માન માયા લોભને લીધે દોષિત દેખાય તો પ્રતિક્રમણ કરવું પડે, એટલે પછી ક્રોધ માન માયા લોભ જતા રહે. હમણાં ડુંગર ઉપરથી એક ઢેખાડો આટલો ગબડતો આવ્યો અને માથામાં વાગ્યો અને લોહી નીકળ્યું, તે ઘડીએ તમે કોને ગાળો દો છો? ગુસ્સો કોની ઉપર થઈ જાઓ છો? ડુંગર ઉપરથી આવડો મોટો પથરો પડ્યો હોય પણ પહેલું જોઈ લે કે કોણે, કોઈએ ગબડાવ્યો કે કેમ. કોઈ ના દેખાય, અગર તો વાંદરે ગબડાવ્યો હોય તો એ કશું નહીં, બહુ ત્યારે તો એને નસાડી મૂકે. એને શું ગાળો દે? એનું નામ નહીં, નિશાન નહીં, ક્યાં દાવો માંડે? નામવાળા ઉપર દાવો મંડાય, પણ વાંદરાભાઈનું તો નામ જ નહીં ને, કશું નહીં, કેમનો દાવો માંડે? ગાળો શી રીતે ભાંડે? આ તો આમ તો મૂઢ માર ખાય છે, પણ ઘરમાં એક જરાક આટલું ઊંચું નીચું થઈ ગયું હોય તો કુદા કૂદ કરી મેલે. તો એ ભગવાનની ભાષામાં બધા નિર્દોષ છે, કારણ કે ઊંઘતા કરે એમાં એમનો શો દોષ. ઊંઘમાં કોઈ કહે કે તમે મારું આ ઘર બાળી મૂક્યું ને બધું મારું નુકસાન કરી નાખ્યું, હવે ઊંઘતો બોલે એને આપણે કેમનો ગુનો લગાડીએ. દાદા, જગત નિર્દોષ કયા અર્થમાં? તો કે ઉઘાડા અર્થમાં. આ જગતના લોકો નથી કહેતા કે આ અમારો દુશ્મન છે, મને આની જોડે નથી ફાવતું, મારા સાસુ ખરાબ છે, મને તો બધા નિર્દોષ દેખાય. પણ દાદા, તમે કહો તો છો ને કે આપને કોઈ ખરાબ દેખાતો જ નથી. કોઈ ખરાબ છે જ શાનો, એટલે ખરાબ શું જોવાનું? આપણે સામાનો સામાન જોવાનો, દાબડીને શું કરવાની? દાબડી તો પિત્તળની હોય કે તાંબાની હોય કે લોખંડનીય હોય, દુશ્મન દેખાય તો દુઃખ થાય ને. પણ દુશ્મન જ ના દેખીએ તો? અત્યારે તો તમારી દ્રષ્ટિ એવી છે કે ચામડાની આંખ છે એટલે આ દુશ્મન આ નથી સારો ને આ સારો કહેશે. આ સારો છે તે બે ચાર વર્ષ પછી પાછું એ જ એને જ ખરાબ કહો, કહે કે ના કે કહે. અને મને વર્લ્ડમાં કોઈ દુશ્મન નથી દેખાતું, કારણ કે દ્રષ્ટિ નિર્મળ મરેલી છે. આ ચામડાની આંખથી ના ચાલે, દિવ્ય ચક્ષુ જોઈએ. ચોર તમારું ગજવું કાપે છતાંય તમને દોષિત ના દેખાય, એવા કેટલા બધા કારણો થશે ત્યારે મોક્ષ થશે. આત્મજ્ઞાન થયા પછી એવી દ્રષ્ટિ થશે ને તો જ મોક્ષ થાય, નહીં તો મોક્ષ થાય નહીં. જોવા જાય તો આ તો જે દોષિત દેખાય છે ને તે તમારી બુદ્ધિ તમને ફસાવે છે, બાકી દોષિત કોઈ છે જ નહીં આ જગતમાં. આપણામાં બુદ્ધિથી એમ લાગે કે આણે તો આખી જિંદગીમાં કશું આવું પાપ કર્યું નથી ને એને આવું, ત્યારે કહે ના, એ કેટલાય અવતારના પાપ, હવે ચીકણા પાપ હોય ને તે મોડા પાકે. અને ત્યારે તમે એક અત્યારે એવું ચીકણું કર્મ બાંધ્યું તે 5000 વર્ષે પાપ પાકે. વિપાક થતાં તો બહુ ટાઈમ થઈ જાય છે, અને કેટલા કૂણા કર્મો હોય ને તે 100 વર્ષે પાકી જાય. તેથી આપણા લોકો કહે છે ને કે સરળ માણસ છે, સારો છે. સરળના કર્મો બધા ચીકણાના હોય, અને કર્મ એનો વિપાક થયા વગર ફળ આપે નહીં. આંબાની કેરીઓ આવડી પણ એનો રસ ના નીકળે ને, વિપાક થવો જોઈએ. આ જ્ઞાન થયા પછી દોષિત અમને કોઈ માણસ, કોઈ જીવ દેખાયો નથી. જ્યારે આ દ્રષ્ટિ મળશે ત્યારે મહાવીર દ્રષ્ટિ થઈ છે એમ નક્કી થશે, જેની દ્રષ્ટિમાં કોઈ દોષિત દેખાતો ન હતો. ભગવાનને અહીં આગળ કાનમાં બરું માર્યું તો કોણ દોષિત દેખાયું હતું? સ્વકર્મ દાદા. હા, સ્વકર્મ દેખાય. દેવોએ માકણ પાડ્યા, બીજું કર્યું, ત્રીજું કર્યું, તો એ દોષિત કોણ દેખાયું? સ્વકર્મ. મહાવીર ભગવાનને પેલા લોકોએ બરું માર્યું હતું તે તરત જ જ્ઞાનમાં જોયું કે આ શાનું પરિણામ આવ્યું, એટલે કાનમાં બરું માર્યા તેને નિર્દોષ જોયા હતા. કોઈનો દોષ તો કાઢવા જેવો જગતમાં છે જ નહીં. અમે ક્યારેય કોઈનો દોષ કાઢીએ નહીં, કોઈનો દોષ હોતો જ નથી. ભગવાને નિર્દોષ જોયા છે. આ તમને દોષિત દેખાય છે એનું શું કારણ છે? કે તમારી દ્રષ્ટિ વિકારી થયેલી છે. મારા તારાની બુદ્ધિવાળી છે, આ મારું ને આ તારું એવા મારા તારાની ભેદવાળી બુદ્ધિ છે. જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી કશું જ પામ્યો નથી, અમને કોઈની જોડે જુદાઈ નથી. અભેદ દ્રષ્ટિ થઈએ ભગવાન કહેવાય. આ અમારું ને આ તમારું એ સામાજિક ધર્મો હોય બધા. આ સામાજિક ધર્મોએ તો ગૂંચવાડો ઊભો કર્યો છે. તમારા દોષો પણ અમને દેખાય, પણ અમારી દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય, ઉદય કર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય પણ એની અમને અસર થાય નહીં. મને અત્યારે કોઈ ગાળો ભાંડે પછી કહેશે, સાહેબ મને માફ કરો. અરે ભાઈ, માફ અમારે કરવાનું ના હોય, માફ તો અમારા સહજ ગુણમાં જ હોય. સહજ સ્વભાવ જ અમારો વણાઈ ગયેલો હોય કે માફી જ બક્ષે, તું ગમે તે કરું તોય માફી જ બક્ષે. જ્ઞાનીનો એ સ્વાભાવિક ગુણ થઈ જાય છે, અને તે આત્માનો ગુણ નથી, એ નથી દેહનો ગુણ, એ વ્યતિરેક ગુણો છે બધા. આ ગુણો ઉપરથી આપણે માપી શકીએ કે આત્મા એટલે સુધી પહોંચ્યો. છતાં આ આત્માના ગુણો નથી, આત્માના પોતાના ગુણો તો ત્યાં ઠેઠ જોડે જાય છે. આપણે કોઈને ધોલ મારીએ અને આપણી સામે હસે ત્યારે આપણે જાણીએ કે આમને સહજ સમાગ છે. તમારી નિર્બળતા અમે જાણીએ છીએ, અને નિર્બળતા હોય જ એટલે અમારી સહજ ક્ષમા હોય. દાદા, એક અક્ષરે આપનો પહોંચે તો નિર્દોષતા આવી જાય, દાદાશ્રી શું કહે છે, અને અમારો અક્ષરે પહોંચતા વાર નથી લાગતી. આ જ્ઞાન જે આપેલું છે ને, એટલે એક અક્ષરે પહોંચતા વાર નથી લાગતી. જગત આખું નિર્દોષ દેખાશે ત્યારે મુક્ત હાસ્ય ઉત્પન્ન થશે. ભાર વગરનું મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય જ નહીં એવો નિયમ છે. એક પણ માણસ દોષિત દેખાય ને ત્યાં સુધી હાસ્ય ઉત્પન્ન ના થાય, અને મુક્ત હાસ્યથી માણસ કલ્યાણ કરી નાખે. મુક્ત હાસ્યના એક ફેરો દર્શન કરે ને તોય કલ્યાણ થઈ જાય. એ તો હવે પોતે તે રૂપ થવું પડશે. પોતે થાય તો બધું રાગે પડી જાય. હંમેશા એકલી પર્સનાલિટી જ કંઈ એકલી કામ નથી કરતી, પોતાનું જે છે ચારિત્ર એ બહુ મોટું કામ કરે. તેથી જ તો શાસ્ત્રકારોએ કહ્યું કે જ્ઞાની પુરુષની એક આંગળી ઉપર આખું બ્રહ્માંડ ઊભું રાખે, કારણ કે ચારિત્ર બળ છે. ચારિત્ર બળ એટલે શું? નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ દ્રષ્ટિ દાદા પાસે સાંભળી અને હજુ પ્રતીતિમાં બેઠી છે. અમને અનુભવમાં હોય, પ્રતીતિ તમને બેઠી છે ખરી, પણ હજુ વર્તનમાં આવતા વાર લાગે ને. બાકી માર્ગ આ છે, માર્ગ સહેલો છે ને, કશો વાંધો નથી. જય સચ્ચિદાનંદ. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનની નિજ દોષ દર્શનથી નિર્દોષ 1995 ફર્સ્ટ એડિશન ટેપ નંબર 4 હવે પૂરી થાય છે. જય સચ્ચિદાનંદ. મૂલ્ય પરમ વિનય અને હું કંઈ જાણતો નથી એ ભાવ. પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ફ્રીલી ટુ હુ એવર ઇઝ ડિઝાયરસ ઓફ ધીઝ કોપીઝ. જય સચ્ચિદાનંદ. સર્વજ્ઞ શ્રી